ਤਾਰੀਖ ਤੇ ਤਾਂ 1968 ਸਮੇ ਸਾਰ ਸਾਰਨੀ ਸ੍ਰੀ ਸਮੇ ਸਾਰਨੀ 320 ਕਥਾਨੀ ਸੀ ਜੈ ਸੇਨਾਚਾਰਿਆ ਕਲਬ ਤਤਪ੍ਰਯ ਰੋਤੀ ਟਿਕਾਣੋ ਗੁਜ਼ਰਤੀ ਅਨੁਵਾਦ ਬਪਨੋ ਵੰਚਨ
ਨਮੋ ਨੋਏ ਸਵਰਿਯੰਤਾਨੰ ਨਮੋ ਨੋਏ ਸਵਰਿਦਾਨੰ ਨਮੋ ਨੋਏ ਸਵਾਇਰਿਯੰ ਨਮੋ ਨੋਏ ਸਵਜਾਯੰ ਨਮੋ ਨੋਏ ਸਵ ತ್ರಿಕಾಲವರ್ತಿ ಶ್ರಾವಣಂ ಓಂಕಾರಮಿಂದು ಸಂಯುಕ್ತ ನಿತ್ಯಂ ಜಾಯಂತಿ ಯೋಗಿನ ಕಾಮದಂ ಔಷಧಂ ಚೈ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ ಮಂಗಳಂ ಭಗವಾನ್ ಯೋ ಮಂಗಳಂ ರೂಪಮೋಹಿ ಮಂಗಳಂ ಕುಂಕುಂದಾರಿ ಉಜೇಂದ್ರ ಮೋ ಸುಮಂಗಳಂ ನಮಃ ಸುಮರಿ ಸ್ವಾಹಾಯ ಸ್ವಾನುಭೂತ್ಯ ಚಾಸ್ತಿ ಚಿತ್ ಸ್ವಾಹಾಯ ಭವಾಯ ಸರ್ವಾಯ
ಜೈತ್ಯನಾಚಾರ್ಯ ಟೀಕಾ ಅನುವಾದ ಸುಧ್ಯಾರಿ ಮಿಶ್ರ ಆಪಣೆ ಕ್ಯಾ ಭಾವೆ ಮೋಕ್ಷ ಈ ವಾತ ಆತ್ಮಾ ವಸ್ತು ಸಾಯಿ ಜೀವ ಸಂಬಂಧ ಕೇಮ ಕೆ ಜೀವ ಪ್ರಣು ಜೀ છે ಟೀಕಾ ಪ್ರಶ್ನೆ ಪತ್ರ છે એટલે શું કે જીવપણાના બે પ્રકાર એક પર્યાયમય નું જીવપણું અને એક દ્રવ્યમય નું જીવપણું છે. ભાષા તો એની જેટલી એની હજુ એવી આવે એને વિકૃતિ કેટલી લાવે આખી વાતો બીજી લાગી છે. આ વ્યાખ્યાન પૂરું કર્યું નથી, આગાથન અર્થ પૂરી કર્યો નથી. અત્યારે વિચાર અંદર માં હવે છે નહીં, મારી તો સેન્ટ ઓવરનું જેનું કઈ સેન્ટ ઓવરનું કહ્યું. અહીંયા સભામાં એની શૈલી લોકોને વાસ્તવિક તત્વ શું છે, આમાં જીવ પણ આત્મામાં જે છે ને જેને જીવ કહીએ વસ્તુ હો એ શરીરવાણી મને આ પર પદાર્થ ની અત્યારે વાત નથી. એ જીવ છે એમાં બે પ્રકાર છે. એક જીવમાં બે પ્રકાર, એક જીવમાં જીવત્વ સુખ ચૈતન્ય સ્વરૂપ એવું જીવત્વ જે દ્રવ્ય સ્વરૂપ એ અવિનાશી એ દ્રવ્યાથી કે તત્વદર્શી દ્રષ્ટિને એ ચિકાર રહેનારું છે એને ખરું જીવપણું ધ્રુવપણું એને કહેવામાં આવે. જીવપણા બે પ્રકાર સમજાણું કઈ એ પહેલા આવી જ ના આપણે જો ક્યાં ભાવે મોક્ષ થાય જીવમાં ભાવ કાં એક વાસ્તવિક સહજ શુદ્ધ ચૈતન સહજ સ્વાભાવિક શુદ્ધ ચૈતન એવો જે અવિનાશી સ્વભાવ ભાવ એને જીવપણું વાસ્તવિક દ્રષ્ટિના વિષયથી તેને જીવપણું કહેવામાં આવે. જેને અહીંયા પરિણામી ભાવ કયો, પરિણામી કે એટલે કાયમ રહેનારું તત્વ, લાભવાળું તત્વ, હયાતી વાળું તત્વ, એમાં બદલવું કે પલટવું એમાં હોઈ શકે નહીં. એવો જે જીવ સ્વરૂપ એ તો શુદ્ધ શક્તિમાં કેવી રીતે શુદ્ધ જીવત્વ એનું શક્તિ લક્ષણ ચૈતન સ્વભાવ પરિણામી પણ એટલે વસ્તુ પણ એ તો શુદ્ધ દ્રવ્યાથી નહીં શ્રેયાશ્રી નિરાવરણ શુદ્ધ પરિણામી ભાવ એ સંજ્ઞા સમજાણ. વિકાસ જીવ પણ જે ધ્રુવ પણ છે પરમ પરિણામી સ્વભાવ ભાવ વિકાસ તદતો જીવતો જીવ એ તો અવિનાશી સ્વભાવ વાળું તત્વ છે. એ તો શુદ્ધ દ્રષ્ટિ દ્રવ્યાર્થિક નહીં એટલે જે વસ્તુને લક્ષણા લે એવા જ્ઞાનનો વિષય તે ત્રિકાળ ધ્રુવ અવિનાશી જીવપણું છે. એમાં કંઈ પલટતું નથી, એની વર્તમાન અવસ્થાઓ તેના હોતી નથી અને વર્તમાન અવસ્થાના પ્રાણમાં કે વર્તમાન દશાની અવસ્થામાં એ આખો ધ્રુવ કોઈ આવતો ભોગવ્યા જીવું છે. આપણે તો ભગવાન રસ્યો સર મેં ક્યારે પણ જીવું છે આમ તો બેઠો. હવે સાંભળે તો ખરા વસ્તુ તત્વ શું છે. કોઈ માણસ એમ કે ભાઈ મારે સુખી થવું છે એનો શું થયો કે સુખી નથી ત્યારે દુઃખી છે તો દુઃખ દેખાય એટલે શું હે ગરીબી કોણ ગરીબી દુઃખ ક્યાં છે. દુઃખ દશા આત્માના આનંદ સ્વરૂપ જે ચૈતન ધ્રુવ આનંદ એ પરમ સ્વભાવ સ્વભાવરૂપ જીવનું જીવત્વ આનંદરૂપ એની ઉલટી દેખા તેને દુઃખ દેખા કહે છે. સમજાણું કાંઈ એ દુઃખ દેખા આત્માના વર્તમાન પર્યાય નામ અવસ્થામાં હોય છે. એટલે એને નક્કી તો કરવું પડે કે આ દુઃખ શું છે, આ અવસ્થાવાળું દુઃખ છે કે ટીકાવાળું દુઃખ છે કે પરમા દુઃખ છે. સમજાણું કાંઈ અને એ દુઃખને ટાળવું હોય છે તો એના સ્થાનમાં મોક્ષના માર્ગની દશા થાય તો એ ભાવ શું છે, એ ભાવ શું છે, એ ભાવ પરમા છે, એ ભાવ ટીકાવના છે, એ ભાવ વિકારી છે કે એ ભાવ અવિકારી છે. સમજાણું કાંઈ તો કે છે કે જે પાંચ ભાવ છે એક ભાવ ટીકાવ ભગવાન શુદ્ધ ચૈતન્ય જીવથી જીવતું ટકતું તત્વ એ તો અવિનાશી સ્વરૂપ હોવાથી એ તો પરમ ભાવવાળું તત્વ હોવાથી દ્રવ્ય દ્રષ્ટિનો અથવા દ્રવ્યાર્થિક જે જ્ઞાનનો સ્વીકારને વિષય કરે એનો વિષય છે. સમજાણું કાંઈ એ તો શુદ્ધ પરિણામ સ્વીકાર નામ બન છે, એ તો બંધને મોક્ષ પર્યાય પ્રણિત રહી છે. એવું શુદ્ધ ચૈતન્ય વસ્તુ ધ્રુવ વસ્તુ પરમ પરિણામી સ્વભાવ ભાવ વસ્તુ એક એક આત્મા નહીં હોય, એ તો બંધના પરિણામ જે વિકારી અને મોક્ષના કારણનું પરિણામ અવિકારી એના પરિણામ નામ પર્યાય રહી એક વસ્તુ છે. સમજાણું કાંઈ કેટલાક લાખ બીજા નવા કેસ મને અમારા ફિલ્મ કલ્યાણ ગમે જ કે આવતા નથી કીધું આવો ને જાઓ ને એમ કોઈ અંબાડા ને નામ લે એક રમ પછી કે નથી આવતા આવ્યા છે કે નહીં તમને ભાઈ હેતો જોઈએ પણ તમે ક્યાંય કોઈ બી આવે ને પછી કે મને સમજે પણ કેમ સમજે એકડો માંડ્યો ને પછી તમડો કેવડો હોય શું ખબર પડે એને માટે આવવું જોઈએ. પરિચય કરે બાપુ આ તો અંતરના માર્ગ છે, આ કોઈ વસ્તુ કઈ બહારની છે. ભગવાન આત્મા એક એક આત્મા હો આત્મા જેને જીવત્વ નામનો સ્વભાવ ભાવ પરિણામિક ભાવ એટલે કે સહજ ભાવ જેની વર્તમાન અવસ્થા વિનાનો ભાવ એને ત્યાં દ્રવ્યાર્થિક એટલે કાયમ રહેનારા સ્વભાવને જોનારા જ્ઞાનનો વિષય કહેવામાં આવ્યો. એ તો બંધને મોક્ષના પરિણામ રહી છે, બંધને મોક્ષ પર્યાય પરણતી રહી છે. બંધના વિકારી પરિણામ એ અવસ્થામાં હોય છે, પર્યાયમાં હાલતમાં, અને મોક્ષના પર્યાય આત્માની આમ દશાના દશા એ પણ એની દશામાં હોય છે. વસ્તુ તો ત્રિકાળી ધ્રુવ છે, એ ત્રિકાળી ધ્રુવમાં બંધના મુખ્યાકારી પરિણામ એ પણ નથી અને પરમ આનંદની પ્રગટ મોક્ષ દશા એવો એક સમયનો અંશ એ ટીકાળી અંશનો નથી. સમજાય છે કાંઈ બંધ મોક્ષ પર્યાય પરિણિત રહી છે, બંધ મોક્ષની પર્યાયની પરિણતિ પાછા નથી નથી બંધની પર્યાય કે અવસ્થાની દશા અને મોક્ષ રૂપની અવસ્થા છે તેની દશા એનાથી એક ધ્રુવ ચૈતન્ય મૂર્તિ એકરૂપ છે. સમજાણું કાંઈ હિન્દી વાળા કેતા મોહન કહે બોલી ભાવ દાકરા નહીં ગુજરાતી ભાષા ત્યાં ઘર ગઠું કાશે વળી જેવી ભાષા નહીં તમારે સમજે પણ મને ભાઈ એક નથી એનું માન માન સમજી છું ભાઈ સમય કેમ ગયા બિલકુલ તને કે તમે હું હું તમને સમજાવું વાત એવી છે વાત ગુજરાતી પણ અહીં તો માન ગુજરાતી એ પહેરું જેમ જિંદગીમાં પહેરું હવે ભગવાન આત્મા અહીં તો કે છે શું કેવું છે કે આત્માને મોક્ષના પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય એ ક્યાં કારણે ક્યાં ભાવે થાય એ બતાવવું છે. તો કે છે કે મોક્ષની દશા પૂર્ણ આનંદરૂપી અવસ્થા એ વિનાનું થતું જે ધ્રુવ છે તેને તો મૂળ જીવ કહીએ છે. એવા મૂળ જીવ સ્વરૂપમાં એ મોક્ષની દશાના પરિણામ એ પર્યાય છે. મોક્ષ એક અવસ્થા છે, મોક્ષ કાયમની ચીજ નથી. કાયમની તો ચટકું જીવો તો ચૈતન અવિનાશે ધ્રુવ એ ચટકું છે. મોક્ષ અવસ્થા તો નવી પ્રગટ થાય છે અને તે પણ એક સમયની. દાખલા તો ખરો બધા પુરુષનો એક આપણ પુરુષ ઉભો થાય હવે એને પગમાં એક લોઢાનો પાટો હર્યો, પાટો હર્યો હો હા તો નથી પણ એનો અર્થ આ છે એ હરિયામ પગમાં બાંધ્યો છે એક અન્ય છૂટી જાય એ કે આખું છોકરું છે પુરુષનું આખું છોકરી છે એમ ભગવાન આત્મા અનારી અનંત ચૈતન ધ્રુવ એક રૂપ આત્મ પુરુષ એની એક સમયની વિકારી અવસ્થાનું બંધન એ જ વિકારી અવસ્થાનો ઉત્પાદનો નાશ થઈને મોક્ષ અવસ્થાની ઉત્પત્તિ થવી એ એક સમયની દશા છે. એક સમયની દશા એ કાયમ સ્વરૂપ નથી. સમજાણ કઈ મારે ભારે ભાઈ ને એને પોતાને સમજવા નથી આનું પસંદ પડે બીજું સમજવાને હેલું પડે. ભાઈ તું આવો છો ને જીવો છો તેવો તને ચીતરીને બતાવીને એમ કે છે જેને આત્માનું હિત કરવું છે એને કાયમનું તત્વ શું છે અને એનાથી મોક્ષની અવસ્થા કેમ પ્રગટ થાય અને એના કારણો શું છે એનું એને બરાબર જ્ઞાન કરવું. પણ આગાવડા જગતમાં અનેક પ્રકારના મત ને અભિપ્રાય ચાલે છે તો એનું સચ સ્વરૂપ શું છે એ આ વર્ણનમાં સર્વજ્ઞ નથી. સિદ્ધ થયેલું વસ્તુના સ્વરૂપમાં જ આમ છે. સિદ્ધ થયેલું એટલે કે નક્કી નક્કી મતો કે આમ હોવું જોઈએ. આમ વસ્તુનું સ્વરૂપ છે. જીવ પોતે વસ્તુ પણ કાયમ રહેવાપણે કૃતો અવિનાશી છે. હવે એની અવસ્થા જે થાય નવી વિકારની અવસ્થા થાવ કે નિર્વિકારી પૂર્ણ આનંદની દશા થાવ એ તો અવસ્થા છે. એવી અવસ્થાની પર્યાયથી વિકારી જીવ પહોંચી રહે છે. કો સમજાય છે ગાયામાં જગનભાઈ? પરંતુ હવે બીજો મૂળ પરિણામ એકમાં કારણ માટે જરૂર છે. જરી જીવો પડતો સાંભળો થોડો કેમ છે આમ હો આથી બીજું માને કઈ વસ્તુ બીજી છે. હવે ટીકાળી જે શુદ્ધ ભાવ રૂપ છે એકદમ ધ્રુવ જીવ છે એને દસ પ્રાણરૂપ જીવત્વ પાંચ ઇન્દ્રિયોથી જીવે છે. જળ નહીં સાહેબ અજળ નહીં દરિયાની વાત સાહેબ દસ પ્રાણ ઘરમાં છે. આ પાંચ ઇન્દ્રિયો આમ આચાર મન વચન કાયા સાથને આવીશ. આ પાંચ ઇન્દ્રિયો છે ને જળ પાન આંખ માસ જીવન સર આ તો જળ ની દશા છે. આ તો માટી પૂજગળની દશા કે આત્માના દશામાં જ નથી. આત્માના શિકાર જીવનમાં તો નથી પણ એની દશામાં આતો નથી. સમજાણું કાય પાંચ ઇન્દ્રિયો આ આંકડા ઘરની શરીરના અવયવો એની અવસ્થા એ જળમાં છે. આ અવસ્થા હાલત ચૈતન્યની અવસ્થાના પર્યાયમાં પણ નથી. એમ મનવતન ને કાયા આ વાણી બોલાય છે. અને મન છે પરમાણુઓ અનુક પરમાણુ મને મન સાંઈ એ વિચારમાં નિમિત્ત છે. મન વાણી આ કાયા શ્વાસ અને આયુષ્ય એટલે સ્થિતિ એ બધું તો જળ છે. એ અજીવ છે. એ તો કુદગળ જળની દશા છે. આત્માની દશા પણ એ નહીં તો એના મૂળ સ્વરૂપમાં કઈ હોઈ શકે. હું ધ્યાન રાખે સમજાય છે. યા તો નવું છે બહુ છે તો પણ સેમ હો આનંદ છે બહુ. એ છે દસ પ્રાણરૂપ જીવતો આ કેવું આત્માની જીવની વર્તમાન અવસ્થામાં પાંચ ઇન્દ્રિયોનો જે ખંડ ખંડ ભાવ કે પર્યાય રૂપ ભાવ તે પર્યાથી જ નથી, વ્યવહાર નથી, જીવન છે, સ્વીકારી જીવન એ નહીં. સમજાવું કઈ ઇન્દ્રિયો આ તો જળ છે, એની હાઈ તો સ્વતંત્ર પરમાણુઓ એના કારણે વર્તમાન અવસ્થા રૂપ થઈને પાંચ ઇન્દ્રિયો રૂપ શ્વાસ રૂપ મન ને વાણી ને કાય રૂપ થઈને રહ્યા છે. એ તો જળના થઈને જળ રૂપે જળ થઈને રહ્યા છે. એ જળ કઈ આત્માની પર્યાય રૂપે થઈને આત્માના અંશમાં અંશપણે થઈને રહેલા નથી. સમજાનું કાંઈ હવે આત્માની પર્યાયપણે થઈને રહ્યા એ શું એ વાત આવે છે. સમજાવું કાંઈ વધ નહીં એને એટલું હિસેવું કરવું કરી નહીં. ગ્રાંધીમાં કહેતા હિસાબી કહેતા કે મેં આવું ધીમો કરું છું અને કેટલું હિસેવું કરું. એની શૈલી જે હોય વસ્તુ જ આવી અનુકિત છે. એ વસ્તુનું સ્વરૂપની દશા અને વસ્તુ એની અવસ્થા અને અવસ્થા ઈ એમાં આખો પદાર્થ સમાઈ જાય. પેલા નહીં નથી બધું દ્રવ્ય ને પર્યાય, દ્રવ્ય થી સ્વીકારી વસ્તુ, પર્યાય તેની અવસ્થા, બે થી આખો પદાર્થ છે. હવે એમાં સ્વીકારી જે દ્રવ્ય છે ધ્રુવ પરિણામી સ્વભાવ એને પરિણામી ભાવ કર્યો અને એની વર્તમાન અવસ્થામાં એક પરિણામિકાને કહ્યો પાસે પાંચ ઇન્દ્રિયો આની ખનખન ઇન્દ્રિયથી જાણીએ મનને યુગ યુગતા, જામ વાણીને યુગ યુગતા, કાયાને યુગ યુગતા, શ્વાસને રહેવાની યુગતા, ચાલે શ્વાસને કારણે પોતાની યોગતા આયુષને આયુષ્યમિત અને પોતાની એમાં રહેવાની યોગ્યતા, આત્માને એટલો કાસ શરીરમાં રહેવાની પોતાની યોગ્યતા, એવા દસ જે અશુદ્ધ ભાવ પ્રાણ છે. આ જળ પ્રાણ છે તો નહીં અને ત્રિકાળી જે ચૈતન આનંદ પ્રાણ છે એ જીવત્વ શક્તિનો પ્રાણ છે, એ ત્રિકાળી છે. એની અંદર તો જળી નથી ને અશુદ્ધ ભાવ પ્રાણ પણ નથી. હવે અહીંયા કે છે દસ પ્રાણ રૂપ જીવત્વ. સમજાવું કઈ ભગવાન આત્મા આ દસ પ્રાણ થી જીવતો નથી, વ્યવહાર નહીં પણ આ જળના પ્રાણે જીવતો નથી એમ કે છે. ભાઈ એને તો એમથી કે હા આવી સારું મોટું હોય કામ થાય એને આવી સૂચિત મળી ગયું હું તમને મળી ગયો કોણ મળે આંબર ને. અહીં તો કે છે કે આ દસ પ્રાણનું જીવન એ તો આત્માનું અવસ્થાનું વ્યવહાર નહીં નું પર્યાય નહીં હોય જીવન નહીં. હું સમજાય છે પર્યાય અવસ્થા વસ્તુ કેટલા પરિણામ કરું એની અવસ્થાના પ્રાણમાં પણ આ દહ પ્રાણનું જીવન નથી. એની વર્તમાન અવસ્થામાં પાંચ ઇન્દ્રિયોના ખંડ ખંડરૂપ જીવન જે અવસ્થાનું એ ક્ષણિક અવસ્થા એમ મન વચનને કાયાના વીર્ય રૂપ અવસ્થા અને શ્વાસને આયુષ્ય યુગ રૂપે રહેવાની અવસ્થા એવી વર્તમાન દશામાં અશુદ્ધ નહીં એની વર્તમાન પર્યાય પ્રાણરૂપ જીવન છે એ પરિણામી અશુદ્ધ કહેવામાં આવે છે. સમજાણું કઈ કેમ કે એની પોતાની અવસ્થા તે રૂપે થઈ છે. આ રૂપે તો થઈ નથી પાંચ આ રૂપે તો થઈ નથી. આ તો જળ જુદા એને કારણે રહ્યા ને એને કારણે થયા અને એને કારણે જુદા પડે આત્માને કઈ લેવા દેવા. સમજાવું કઈ ભગવાન આત્મા ધ્રુવ ચિદાનંદની મૂર્તિ પ્રભુ દ્રવ સ્વરૂપે વસ્તુ સ્વરૂપે અને એની વર્તમાન અવસ્થામાં આ જીવના દસ પ્રાણથી આ કર્યા પ્રાણ ઇન્દ્રિયો મન વચન ને કારણે બહુ અંતર વીર્ય અને શ્વાસ ને આયુષ પ્રમાણે રહેવાની યોગ્યતા એ દસ જીવતો દસ પ્રાણ અને ભયતો ને અભય ભયના મોક્ષ થવાની લાયકાતની યોગ્યતા પર્યાયમાં અને ભયત એટલે મોક્ષ થવાની ન લાયકની જે અભયતા એ પણ પરિણામિક ભાવની પર્યાય નહીં નો વર્તમાન રહેવા મહિનો વિષય છે. ઉલટા મોક્ષ ગયા છે. સમજાય એવું ચીજ નીતિ એમ એમ નહીં નથી બાપુ. પણ આ વસ્તુ અંતરની અધ્યાત્મ વસ્તુ અનંતકાળથી એને કોઈ જાણી નથી. અનંતકાળ એનો અંતર રસ્તો શું છે અને બાય રસ્તો શું થઈ ગયો છે એની એને ખબર કરી નથી. કે છે કે જગ નયા હોય પણ તે પર્યાથી જ નયા આખરી હોવાથી આ જીવની વર્તમાન અવસ્થા એને આશ્રિત હોવાથી શ્રીકાવને નહીં સમજાય છે. કાંઈ લીંડી પીપર એમાં લીંડી પીપરનો દાખલો ઘણી વાર આવે છે ને. એ લીંડી પીપરમાં ચોસઠ કોરો તીખો અને લીલો જે બનશે એ એક રૂપ છે. ચોસઠ એટલે એક રૂપ, ચોસઠ એટલે રૂપિયો, ચોસઠ એટલે હોવાના. એક રૂપ તીખો રસ અને લીલો રંગ પીપરના દાણામાં પૂરો આખો થયો છે. એને પરિણામી કેટલે સહજ ભાવ કહીએ સમજાણું કાંઈ. અને એ પીપરનું બહારથી કાળાપણે ટકવું, કંઈ થોડી તીખાશપણે ટકવું, અવસ્થાપણે ટકવું, એ બધો પર્યાય કે વર્તમાન અવસ્થાનો વિષય છે. કાળાપણે ટકવું અને પછી વૃદ્ધિ તીખાશ વધતે આદી બે પોટ ત્રણ પોટ પાંચ પોટ પંદર પોટ એ અવસ્થાપણે થવું કે સોળાના પાછું ચોસઠ અવસ્થાપણે ચોસઠ પર્યાયપણે થવું એ શક્તિ છે. એ પણ પાછું પ્રગટ થવું એ પણ બધો વર્તમાન પર્યાયનયનો વિષય છે. વસ્તુ જે અંદર શક્તિરૂપ ધ્રુવ છે એ તો દ્રવ્ય એટલે કાયમ શક્તિને લક્ષ્મણ લેનારીનો વિષય છે. અને વર્તમાન અવસ્થા કાળી મેલી તીખી થોડી તીખી વિશે તીખી પૂરી તીખી એ બધી અવસ્થાઓ એક સમયના લક્ષવાળા નયનો વિષય છે. એ સમયના વિષય વાળો એટલે પર્યાય નહીં સમજાવું કાંઈ. પણ આમ હોમજીક નહીં એમ ન હોય તો એને દુઃખ છે. એ દુઃખની અવસ્થા શું એની અવસ્થામાં છે અને તાવે છે જયારે દુઃખ સ્વભાવને આપશે ત્યારે આનંદ પ્રગટે છે. ધર્મ તો એ પણ અવસ્થામાં પ્રગટે છે. એ પહેલો થોડો પ્રગટે પછી વિશેષ પછી વિશેષ પછી પૂર્ણ એ બધી અવસ્થાઓ છે દશાઓ છે પીપરના દાણાની તીખાશની ઓછી વક્તિના પ્રમાણ સમજાવું કાંઈ. એમ ત્યાં કે છે કે દસ પ્રાણ અને જીવતભર પ્રયાસથી જ નજા થઈ જવાથી આત્મા જીવમાં એટલું કે જેને ભયપણું હોય તેને અભયપણું હોય, જેને અભયપણું હોય તેને ભયપણું પર્યાયમાં હોય નહીં. જીવપણું તો બેને ટ્રિકાળી ધ્રુવ છે એમાં એક અવિનાશી પણ કયું સંગત. પણ જેની યોગ્યતા ભયતાની છે એને અભયની યોગ્યતા ન હોય અને જેને અભયની યોગ્યતા છે તેને ભજતીની યોગ્યતા ન હોય. પણ એ બે યોગ્યતા વર્તમાન નયનો વિષય છે. સમજાણું કાંઈ. ફરિયાદ હોવાથી અશુદ્ધ પરિણામ ભાવ સંજ્ઞા પેલા નથી પૂછતું ને શુદ્ધ પરિણામ ભાવ સંજ્ઞા વિકાળી વસ્તુ ધ્રુવ ચિદાનંદ અવિનાશી ચૈતન્ય પ્રભુ એ તો પરિણામિક ભાવ લક્ષણ વાળો તત્વ છે. આ અશુદ્ધ પરિણામિક ભાવ સંજ્ઞા નામ વાળો તત્વ છે. પ્રશ્ન અશુદ્ધ કેમ અશુદ્ધ કેમ ભયપણું ને અભયપણું પર્યાયમાં થઈ અશુદ્ધ કેમ એમ પ્રશ્ન થાય. પેલા દસ પ્રાંત ઠીક થયો આ પ્રશ્ન પાછો આ શું ભયપણું અભયપણ મોક્ષને જવા લાયક ભાવ એ પરિણામિક ભાવે શાસ્ત્રમાં કહ્યું. અભવીને પણ પરિણામિક ભાવે કહ્યું. આવા હોય પરિણામિક ભાવે તો અશુદ્ધપણું ક્યાંથી કર્યું કે નહીં અશુદ્ધ કેમ સંસારીઓને આવતા ચાર ગતિમાં રખનારા જીવને શુદ્ધ નહીં થી જાતિક લખી દીધું. શુદ્ધ નહીં થી દસ પ્રાણરૂપ જીવતો અને ઘરતો ભયનો અભાવ હોવાથી પુરાણારી શું થઈ શું વિનાયથી શું આ તો અલૌકિક અંતરની વાત છે. કે છે સંસારીઓને શુદ્ધ નહીં થી જો શુદ્ધ ચૈતન્ય ભાવ પ્રાણની દ્રષ્ટિ જોઈએ તો એને શુદ્ધ નહીં થી ભાવ ઇન્દ્રિય પાંચ અને જ્ઞાન અને મનોવચન બહુ અને સ્વાસ્થ્ય આયુષ પ્રમાણે ધર્મ એ સંસારીઓને શુદ્ધ નહીં છે જ નહીં દરિયાઈમાં છે વસ્તુમાં છે શુદ્ધ નહીં છે કે વસ્તુમાં દ્રષ્ટિ એ નથી સમજાણું કઈ આવો મારો મારો વ્રત પાડવા પૂજા કરવી ભક્તિ ભજન નથી એમાં કઈ ધર્મ સાંભળને ધર્મ નો ગંધ પ્રભુ ચિદાનંદ પરમાત્મા પોતે એના તત્વ નું તત્વ એક રૂપે એના હું અને એની અવસ્થામાં થતી દશા એ બે નું વાસ્તવિક જ્ઞાન કર્યા વિના વસ્તુ તર્કમાં લક્ષ ને કરશે લક્ષ કર્યા વિના પક્ષ થશે ને પક્ષ થયા વિના નું જ્ઞાન થશે સમજાવું કઈ વાતોમાં રહેશે બધું સંસારીઓને શુદ્ધ નથી માર્ગમાં નથી ભાઈ એમ છે માર્ગના ના પાડી માર્ગના નથી શુદ્ધ નહીં જીવમાં માર્ગના છે માર્ગના નથી ને ભગવ ગયું પણ નથી માર્ગમાં પગ બોલાવે છે ને નકાર કર્યો છે શુદ્ધ નહીં ભગવાન જુની આત્મા કઈ વર્તમાનમાં ભજની યુગતા અને ભજની યુગતા અને દસ્તાણ અશુદ્ધ છે વર્તમાન પણ વસ્તુની દ્રષ્ટિ જોઈએ તો એના મનથી સમજાણું કઈ વર્તમાન એની પર્યાયમાં અવસ્થામાં હોવા છતાં વસ્તુની તત્વ ચૈતન મૂર્તિ અવિનાશી જીવના જીવનની જીવના અવિનાશી ચૈતનના જીવન ચકવાની દ્રષ્ટિથી જોઈએ તો એ અટકપૂર્ણ તત્વોથી ચકતા તત્વોમાં નથી સર્વજ્ઞો ધર્મ શું કર્મ જ્ઞાન આધ્યારાધ પ્રભાવ જ્ઞાન અનાથ એકાંત અનાથ થશે એના વિના કોઈ નાયકા એનું સર્વજ્ઞ કહેલું તત્વ અમૂલ તત્વ છે અલૌકિક તત્વ ભાઈ આવીથી કોઈથી વસ્તુ આ સિવાય તત્વની સિદ્ધિ થઈ શકે જ નહીં સમજાવું કઈ આકાર ને ત્રણ સી દાખામાં આખું દુહન માખન કરીને આખું તત્વ લીધું છે એમાં એ છે એ દસ પ્રાણ જે જ્ઞાન આવી જે અંશ રૂપે ખંડ ખંડ જણાય છે એ બળ જે જણાય છે એ અંતર વસ્તુની દ્રષ્ટિએ જોયો તો સંસારીમાં પણ અંતરમાં છે સીધો ને તો સર્વથા જયારે આત્મા પરમાત્મ દશાને પ્રાપ્ત થાય છે પોતાના આનંદ સ્વરૂપમાં ધ્યાન કરીને પોતાના આનંદનું ધ્યાન કરીને પોતાના શુદ્ધ જીવન શક્તિ ટીકા તેનું ધ્યાન કરીને જે પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે જેને સંસાર હોતો નથી જેને પરમાનંદ દશા પૂર્ણ આનંદ દશા અને પરમાત્મ દશા હોય છે એને તો આ દસ પ્રાણ અને ભય ભયપણું કરિયરમાં પણ નથી સંસારીને શુદ્ધ નહીં વસ્તુમાં નથી અને સીધને તો પર્યાયમાં આવ્યા નથી પર્યાથી જ્ઞાત્રિક હોવાથી પશુ પ્રણામ બાપુ નામ છે કેમ સંસારીઓને શુદ્ધ નહીંથી ભગવાન આત્મા જુઓ બધા ચૈતન પિંડલા ધ્રુવ ચૈતન આનંદ નો પિંડ જુઓ વસ્તુ દરેક તો એમાં આ દસ પ્રાણ અવસ્થામાં છે ભય હજુ પણ જેની ભય છે તેના ભય નથી એવી જે એક સમયની યોગ્યતા છે એ વસ્તુના ટીકાઓ સ્વરૂપમાં છે સંસારીઓને વસ્તુના ટીકા આનંદ સ્વરૂપથી જોઈએ તો એના નથી અને સીધને તો પર્યાયમાં નથી એમ કે છે પર્યાય કે અવસ્થામાં પણ એને અશુદ્ધતા ભયની યોગતા તો ભયની યોગતા રહી નથી સરથા દસ પ્રાણ જીવત્વનો અને ભગત ભગત દ્વયનો અભાવ હોવાથી કે એનામાં છે નહીં પર્યાય નથી કહેવામાં આવે વસ્તુમાં છે નહીં એ ત્રણમાં ત્રણ કોણ દસ પ્રાણે પર્યાયમાં ભીમો ધર્મની યોગ્યતા અધર્મની યોગ્યતા. ધર્મતા એટલે મોક્ષ થવાની લાયક જીવની લાયકાત અને મોક્ષ થવાની નહીં લાયકાત. એવા પૂર્વ મુખ જેવા મુખ જેવા હોય છે એવી જાત છે ભાઈ વસ્તુ. એવી વસ્તુ છે કે કઈ પણ કહો તો જડ સિદ્ધ થાય છે. અને જડ કહો તો ચૈતન સિદ્ધ થાય છે. એ મોક્ષ ને લાયક કહો તો એ મોક્ષ ન લાયક એમ સિદ્ધ બે આખું ઉભું છે જગતની અંદર બધું. સમજાવવાનું કઈ એથી આગળ બહુ લાંબુ નીકળી જતા આ ધૂન કરે છે. એક ધનવાથી છે તે એને ધર્મ છે, આકાશ છે તેને કાળ છે, જીવ છે તેને એને સિદ્ધ છે, વસ્તુ આમ છે અનાદિ આમ છે સિદ્ધ. અને જાણો કઈ એમ વસ્તુ દ્રવ છે તેની સમયની તૈયાર છે. એક ધર્મને યોગતા છે તો એકની અધર્મની યોગતા છે. સમજાવું કઈ એવી વસ્તુની સ્થિતિ જ અનાદિની છે. તે ત્રણમાં તે ત્રણ કોણ જે અશુદ્ધ પર્યાય લઈને વર્તમાનમાં દસ પ્રાણનું જીવન જે કહ્યું અશુદ્ધ અંતર ઇન્દ્રિયને બહુ અને ભજત્વ એટલે મોક્ષને જવા લાયક અને અભિત મોક્ષવા ન લાયક તો યથાસંભવ પુણ્યત્વાદી ગુણોનું ઘાતક દેશઘાતીને સર્વઘાતી એવા નામવાનું મોહાદિકનું સામાન ક્રિયાથી નહીં ઢાંકે છે. શું કે છે ભગવાન આત્માનું જી ત્રણમાં જે ભયત્વ લક્ષણ પ્રણાયણને તો ભયત્વ લક્ષણની વાત ચાલે છે. જીવ તો શ્રીકાળી છે એ જુદું, પર્યાયનું જીવ તો છે એ વાત છે પર્યાયમાં, એ સંસારી પણ વસ્તુમાં નથી શિવને પર્યાયમાં નથી. હવે અહીંયા ભવ્ય જે ત્રણમાં એક ભવ્ય જીવ જે છે મોક્ષ જવાને લાયક જે છે જે મત સાથે પાણી નાખીને બફાઈ જાય એવા હોય પાણી નાખ્યું પાણી બફાઈને રાવ રાવ કેટલા એવા હોય કે મઠ ને મગ ગમે એટલા નાખો નવા હોય ત્યારે વધારે કોરું લાગે છે. કોરું બધાયવા ન હોય તો નવા હોય ત્યારે ઘણું છે અરુગમાં મઠમાં મગમાં નવા આવે ને તો ઘણા કોરું જેવા લાગે બહુ પાછા ન હોય પણ બધા કોરું ન હોય એની ત્યારે પાછળ કાપી દીધી. પણ કેટલાક એવા જ અંદર કોરું હોય લાખમાં પાણી નાખે લાખ વરે તો પછી ને એવા જેમ જાત બે છે એમાં જીવની બે જાત છે. સમજાણું કઈ વાતો જેવી ઘણી અંદર હોય છે એની બધી વાત એકદમ મુશ્કેલ કરેલી છે. એવી માન માં સમજાયેલી ત્યાં હોય એમાં કેટલું નાખે સમજાણું કઈ એ બધું ન આવે. કેટલું ભાવમાં ભાતું ન હોય એટલું બધું હવે એની કારણ ઘીની વાત હતો અનુકી વાત સમજાવું કઈ કે છે જે ભજત્વ પરિણામી યોગતા જીવની છે એને યથાસંભવ સંકી આદિ જીવ ગુણો સંગત દર્શન સંગત જ્ઞાન સંગત આનંદ સંગત ચારિત્ર વિજય એવા જીવની પર્યાયનું ગુણ શબ્દ પર્યાય છે. ઘાતક દેશઘાતી પ્રકૃતિ છે સંકિત મોહિયાદી દેશઘાતી છે અંતરાયાદી પ્રકૃતિ દેશઘાતી છે અને સ્વઘાતી સ્વઘાતી એટલે વિખ્યાત ભાવ એ સ્વઘાતી થાય એવા નામ વાળું આ તમે શબ્દમાં જેમ જીવું તો કરવું નહીં. આત્માની વર્તમાન દશામાં જે દશાનો ઘાત પૂરો થાય અને પૂરો ન થાય એવી એક પ્રકૃતિનું નિયમ છે. પોતાની યોગ્યતામાં પણ એવું છે જે પ્રકૃતિમાં સ્વઘાત થાય મિથ્યા થતા આત્માનો અંશ સંકિતનો અંશ રહે જ નહીં અને સમ્યક દર્શનનો થતા એક સંકિત મૌલીનો જેવી દાગ રહે તો પણ આત્માનું ભાન પણ રહે અને દાગ રહે એ દાગને દેશઘાતી કહે છે અને દાગ બિલકુલ રહે અને બિલકુલ શાંતિ પ્રત્યે નહીં સંકિત નહીં એને સ્વઘાત કહેવામાં આવે છે. સમજાણું કઈ એ કપરું હોય છે ભાવું સફેદ કપરું એને લીલે રંગે રંગ્યો હોય આખું તો આખું લીલું લાગે એ સ્વઘાત થઈ ગયો કહેવાય ધોવાનો સ્વઘાત થઈ ગયો. પછી એને ધોતા ધોતા સાફ લાગ્યું આમ કૂતરું લાગે આમ પણ જ્યાં પ્રકાશમાં આમ જેની ઘણી દેખે તો સહેજ ઊંડી ઊંડી લીલી ગાય નો ભાવ ભાપે એમ આત્મામાં આખું કપડું શુદ્ધ ચરિત્ર મૂર્તિ આનંદ કન્ન જૌષધ છે એની વર્તમાન દશામાં અંશે મનીન પણ કંઈક રહી જાય સંકેત મોડી આદિનો એને જે જાતિ પ્રત્યે છે અને સરખા આત્મા ભાન વિનાનો થાય મિથ્યા હું આત્મા નહીં હું પુણ્ય છું હું પાપ છું હું શરીર છું શરીર જતા હાય હાય હું મરી જાઉં છું સમજાનો થાય એવો જે મિથ્યાત્મનો ભાવ એ આત્માના સારા સ્વરૂપનો પર્યાય પ્રાપ્ત થયો એ ભાવ હો એ ભાવ કેમ શું જતો ઘણા બોલો ઘણા અમારી દીધા મોહાદી કર્મ સામાન્ય સામાન્ય કેમ દેખાતી સરખાતી સામાન્ય કર્યાથી નહીં અવસ્થાની દ્રષ્ટિએ ઢાંકે છે વસુમત ઢાંકતો અવસ્થામાં નિમિત્તપણું થવું અને પૂર્ણ વિપરીતપણું થવું જીવની દશામાં એના નિમિત્ત કર્મ છે ત્યાં જયારે કાળાદી લબ્ધિના હશે ભગતની વાત આવે છે દ્રવત્વ શક્તિની વ્યક્તિ થાય છે દ્રવ્યત્વના જેને મોક્ષ થવાની લાયકાત છે એવી જે શક્તિ છે શિકાર એની વ્યક્તતા એટલે પ્રગટ દશામાં થાય છે સરવાયુ દાણો છે સરવાયુ કે છે ને તમારે શું કે છે સીજન સીજવા સીજા સીજન બીજી વાત નથી એ જયારે સીજે છે બાદ સીજી જાય એમ આત્માની ભગત્વ શક્તિ ત્રિકાળ જે છે એ વ્યક્તિ જયારે પ્રગટ દશા થાય છે ત્યારે આ જીવ શું કરે છે એ જીવને શું સખાય છે કે સહજ શુદ્ધ પરિણામી બાબતનું નિજ પરમાતંત્ર ના છે ભગવાન આત્મા ભગત્વની શક્તિની પ્રગટતા થવાના કાળમાં મોક્ષનો માર્ગ એને પ્રગટે છે એવો પ્રગટે છે કેમ પ્રગટે છે અને પ્રગટેલી દશાને શું કહેવામાં આવે છે દગત્વની વ્યક્તતા થતા એને શું કહેવામાં આવે છે સમજાણું કાંઈ કે આ જીવ સહજ શુદ્ધ પારિણામિક લક્ષણ એવું નિજ પરમાતંત્ર જેવો પરમાત્મા વિદ્વાન સમજાવ કાંઈ નિજ પરમાત્મા દ્રવ પરમ આત્મા પરમ સ્વરૂપ દ્રવ વસ્તુ પરમ સ્વરૂપ ત્રિકાળ રૂપ પરમ પરિણામી ભાવ સ્વરૂપ શુદ્ધ ચૈતન જીવત્વ અવિનાશી સ્વરૂપ એનું જે જીવ દ્રવ નિજ પરમાત્મા દ્રવ એની સમય શ્રદ્ધા ભગવાન આત્મા નિજ શુદ્ધ પરમાત્મા તત્વ છું પરમ સ્વરૂપ છું મારું સ્વરૂપ પરમ છે બીજા બધા અપરમ છે પરમ સ્વરૂપ ભગવાન બીજા અનુજ્યોત ચૈતન જ્યોત જ જ્યોતિ ભગવાન શ્રીમદ એક વાત કહે છે જગતને સૃષ્ટિને ચૈતનના દુઃખ ચમત્કારની ખબર સમજાનું કાંઈ શબ્દ છે આમાં ગાજા હું ખબર નહીં એ શબ્દમાંથી નાખે તો પહેલા પણ હે ભાઈ નાખે ને પહેલા પણ નાખી પહેલા નાખે નહીં પહેલો
તમે કરો પણ અને બહુ વિચાર કરીને
આ મૂળ તત્વ શોધ્યું છે કે ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષણો નથી. એ કોણ? સર્વશુદ્ધાત્મા પરમાત્મા શું પોતે અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ છે એનું શોધ્યું છે કે ગુપ્ત ચમત્કાર વસ્તુ સજાત્મ સ્વરૂપ જ્ઞાન કે છે સહજ શુદ્ધ પરિણામ બાદ એનું જે ગુપ્ત શક્તિ અંદર પડી છે પીપરમાં ચોસર કોરી થી ખાસ કરી છે બાળકને સાધારણ આમાં શીખા સોહર કોરી છે એમ ખાલી છે. આવડો દાણો શીખો સોહર કોરો ભરેલો આવડો નાનો રંગે કાળો કદે નાનો રંગે કાળો કદે નાનો રસે મોટો એમ શરીર પ્રમાણે આહાર અને રાજદેશમાં ઘેરાયેલો વસ્તુમાં અંદર ચૈતન અમૃતથી ભરેલો ભગવાન આખો અમૃત રસનો રસિયો ભગવાન એ અમૃતના રસથી પરિપૂર્ણ ચમત્કાર વાળું તત્વ છે. આ આત્મા એક એક હોવો જાણે ભૈરવજી પોતાની લાયકાત પ્રગટ કરે છે આત્માના ધર્મની યોગ્યતા પ્રગટ કરે છે અને પૂર્ણાનંદની પ્રાપ્તિના તૈયારીમાં હોય છે એ વ્યક્તતાથી ભૈરવજીને કેમ થાય ને કેમ થાય છે કે સહજ શુદ્ધ પરિણામિક લક્ષણ પ્રભુ નિજ પરમાત્મ ગ્રહ એની સામે શ્રદ્ધા એનો અંતરમાં ભાન કરીને શ્રદ્ધા કરવી. હું પૂર્ણાનંદ છું સજાત્મ પૂર્ણ સ્વરૂપ છું શું વિકલ્પ નહીં આપો સમજાવવામાં એક રૂપ વસ્તુ છું એવી સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન વસ્તુ સહજ પરમ સ્વરૂપ ભગવાન છું એનું અંતરમાં સ્વસંવેદન જ્ઞાન થવું અને અનુકરણ રૂપ કર્યા અનુકરણ ભગવાન ચૈતન ધ્રુવ અંતર વસ્તુ અંતર આનંદના અનંત અમૃત રસથી ભરેલો એમાં ફરવું અનુસરણ એને અનુસરીને ચરણ વસ્તુને અનુસરીને ફરવું એનું નામ ચરિત્ર સમજાય છે. કાંઈ આ દુનિયાની વ્યાખ્યા ક્રિયાની દેહની માવકના પરિણામની ક્રિયા ચારિત્ર કઈ બધી ખોટી વાત છે. સમજાણું કાંઈ ભગવાન આત્મા સહજ શુદ્ધ પરિણામિક ચૈતન્ય પ્રભુ એની અંતર્મુખ થઈને શ્રદ્ધા કરવી એનું જ્ઞાન કરવું એનું અનુસરણ અનુ અનુ વસ્તુ જે આનંદ મૂર્તિ શું જીવત્વ ચૈતન ભાવ પરિણામ સ્વભાવ એને અનુસરીને ફરવું એવા પર્યાય કરણે છે. એવી અવસ્થા એ જયારે જીવ ભગતની વ્યક્તતામાં થાય છે શક્તિ રૂપે હોવા છતાં વર્તમાનમાં પ્રગટ રૂપે સ્વભાવની દ્રષ્ટિને ઇનામ કરીને ઠરવાની અવસ્થા રૂપે ઠરે છે અને ઠરવાની અવસ્થા રૂપે પરિણમે છે પર્યાયમાં થી અવસ્થા રૂપે થાય છે. સમજાણું કાંઈ કહી શું છું કે પાંચ ભાવના છે ભાવે મોક્ષ થાય નીકળી એનો ખુલાસો લેતા આ વાત આવી છે. સમજાણું કાંઈ હવે બાબુ ધ્યાન રાખે તો એક કલાક જોઈએ કે નીચે આવી જાય હે કારણ કે વાર્તા ન થાય વાર્તા ફાંધી દઈ છું આંજ પડી તો પડી થઈ ગઈ એવી ચીજ છે ભગવાન કે અખંડા મુનિ પ્રભુ ચૈતન ધ્રુવ આનંદ ગુણનો સાહેબો સત્સ્વરૂપ પ્રભુ એવો ધ્રુવ સ્વભાવ સહજાત્મ સ્વરૂપ તેની શ્રદ્ધા એનું નામ સંજ્ઞક દર્શન એના સ્વરૂપના પૂર્ણાનંદનું જ્ઞાન એનું નામ સંજ્ઞક જ્ઞાન સ્વસંવેદન એ પૂર્ણ સ્વરૂપમાં સંજ્ઞક દર્શન જ્ઞાન સહિત અનુચરણના સ્વરૂપને કરવું એવી અવસ્થા દેતા ઘર જીવ શક્તિની જપતાના પ્રભાવમાં આ અવસ્થા એ પ્રણમે છે તે પરિણામ મારી માથાથી ઉત્સમિત તે પરિણામ ને તે દશા ને આજમ ભાષાથી ઉત્સમિત ઉત્સમને કાય એવા ભાવ પ્રયત્ય રાખે પાંચ ભાવ હતા ને પરિણામ તો પિતાવી થઈ ગયું ઉદય છે વિચારમાં ગયો એ અહીં મોક્ષ નો માર્ગ પાંચ ચાર ભાવમાં કયો કે આત્માના સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાને રમણતા એક ઉત્સમ ભાવે થાય એક સત્સમ ભાવે થાય એક સાય ભાવે થાય ત્રણે અવસ્થાઓ છે શુદ્ધિ પ્રગટતા શુદ્ધિ વધે છે શુદ્ધિ રહે છે શુદ્ધિ આગળ જાય છે એવા એ છે કે નહીં તો એ વેદના નામ શું એ માટે વર્ણન કર્યું છે એક ઉત્સમ રૂપની શુદ્ધિ એક સોક્ષમની શુદ્ધિ અને ખાય શુદ્ધિ અવસ્થાના શુદ્ધિના વધારો થાય ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એની શ્રદ્ધા જ્ઞાનને રમણતા કરતા એ રમણતાના પ્રકાર ત્રણ એક ઉત્સમ રૂપ હે હવામાં કેમ તો પાણી કાદવા હોય વિખરે કાદવ હોય પાણી ફરે એમ જરી સત્તામાં રાગ રહી જાય સમજે છે વર્તમાનમાં ઉત્સમ શાંતિ મળે એને ઉત્સમ ભાવ કહે છે સૌક્ષમ કંઈ નવીનતાનો શરીરનું પાણી છે ને કંઈક કાંકરી પડતા એને લૂછળે લૂછળે ને કંઈ નિર્મળતા એમ આત્મામાં શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનના આનંદનો નિર્મો હોય ને કંઈક વિઘન ઔષધ આપતું જોઈએ સંહુમાનો હણથી બરોબર કાપડ ધોતા ધોતા છે ખાણી રહી જાય થોડી એવો મેળ જરી રહી જાય એને નિર્મો પણ હોય એને શોષણ કહે છે અને તદ્દન ધોઈનું ફાપ આત્મા મેલનો અંશ ન રહે એવી સાહેબ સંકિતા દિશા એ ત્રણ પરિણામમાંથી આજ્ઞા ભાષાથી ઉત્સમ સૂક્ષ્મને થાય એવા ભાવ ત્રય કહેવાય છે તો મોક્ષ માર્ગને ત્રણ ભાવમાં કહેવામાં આવે વાત તો કેટલી સોચી કરી છે આને નાને ધ્યાન કર્યું છે એને ને એને ભાવના કીધી છે એને ને એને શુદ્ધ ઉપાદાન કારણરૂપ મોક્ષનું કારણ કર્યું છે એને ને એને સમસરાદાથી રહીત ભાવ કીધો છે બસ જે છે એટલે કોઈ એમ કહેતું હોય કે ભાઈ પુણ્ય ભાવ શુદ્ધ ભાવ છે ને એ કંઈક મોક્ષના માર્ગમાં આવે છે એ એનો નિશ્ચિત થાય સમજાનું કાંઈ પુણ્ય ભાવ છે એ તો ઉદય ભાવ છે વિકાર ભાવ છે ભાઈ વિકલ્પ ઉઠે છે વૃત્તિ ઉઠે છે દયાદાન ભક્તિ વ્રત પૂજાનો ભાવ વૃત્તિનો ઉત્થાન રાગ છે એ મોક્ષ માર્ગ નથી તેથી જુદે જુદે તેર નામે મોક્ષ માર્ગ નાની ગયું મોટામાં સમજાનું કાંઈ પેલા જાણે શું બન્યું છું ભાઈ બનમુખ જાણે છે ને તેની જાણે સમજી આવી દીધી કાકાનો બંધ ને મોક્ષ ને ઉદય ને જાણે છે ને ઇન્દ્રમાત્ર ને મુખ ને ઉદાહરણ ચરિત્ર થઈને જાણે જાણવાની ક્રિયા એમ એવા નામથી છે અહીંયા એને ભાવત્રય કહેવાય છે કોને ભગવાન આત્મા પોતાના સહજ નિદા નિજ નિધાન નિજ નિજ આધીન નિદાન ભગવાન આત્મા પૂર્ણ નિજ આધીન નિદાન એની અંતરની દ્રષ્ટિ કરતા જે શ્રદ્ધા જ્ઞાનને શાંતિ થાય તેને મોક્ષનો માર્ગ કહે છે એને ધર્મની દિશા કહે આ સિવાય કોઈ પણ બીજી વાત કરે વસ્તુ તો તેથી વિપરી દ્રષ્ટિ છે એ માટે તો રાખ લીધી છે સમજાણું કાંઈ ભાવત્રય શાસ્ત્ર ભાષા એ તેને ભાવત્રય કહેવામાં આવે છે અધ્યાત્મ ભાષાથી શુદ્ધાત્મ વિમુખ પરિણામ જુઓ એને શું કહે છે આત્મા ભગવાન પરમાનંદની મૂર્તિ થયું એના પ્રેમમાં પીળો એટલે એકાગ્ર થયો સમજાણું કાંઈ શુદ્ધ સ્વરૂપ ભગવાન પોતાનું ધ્રુવ છે એને અભિમુખ થયો સન્મુખ થયો. એ સન્મુખ પરિણામને ભાવસય કહે છે, અભિમુખ પરિણામ કહે છે, ધ્યાન પર્યાય કહે છે, ભાવના પર્યાય કહે છે. એમાં શું ભાવ આવતો નથી. સમજાણો આમાં કે છે અધ્યાત્મ ભાષાથી શુદ્ધાત્માનું પરિણામ. હવે શુદ્ધ જુદ પરિણામ છે, શુદ્ધાત્મા અભિમુખ નથી. આ સેશન ઘણા અત્યારે મોટી ચર્ચા આવે છે, ભણેલા મોટા મોટા. નહીં, શુભ ભાવમાં પણ શુદ્ધનો અંશ છે, શુભ ભાવમાં પણ મોક્ષનો માર્ગ છે. ચોથેથી સાતમા ગણસ્થાન સુધી શુભ જ ભાવ હોય છે અને તેને ભગવાને ધર્મ ધ્યાન કીધું છે. એ ધર્મ ધ્યાન વ્યવહાર છે, એ શુદ્ધ નહીં. ધર્મ ધ્યાનના બે પ્રકાર, એક નિશ્ચય ધર્મ ધ્યાન, એક વ્યવહાર ધર્મ ધ્યાન. વ્યવહાર નામ વિકલ્પ શુભ, પણ આ નિશ્ચય ધર્મ ધ્યાન હોય તો રસુભાગને વ્યવહાર કહેવામાં એ બંધનું કારણ છે. આ નિશ્ચય ધર્મ ધ્યાન ભગવાન આત્મા પૂર્ણ નિજ સુખનો સાદર ભગવાન પરમાનંદની મૂર્તિ, જેમાં ખામી ખોટ કઈ નથી, અપૂર્ણતા નથી, એવો ભગવાન આનંદનો નાથ, એવા આનંદ પ્રભુ નિત્યાનંદ નાથની શ્રદ્ધા, એના અભિમુખ પરિણામ સંતાપના ભાવ, એ સ્વભાવથી વિમુખ પરિણામ છે. સમજાણું કાંઈ નિશા દુઃખું ચોરી વિષય ભોગ વાસના કામ ક્રોધ, એ તો અશુદ્ધ પરિણામ અશુદ્ધ છે. અને દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ વિશે છે, એ શુભ પરિણામ અશુદ્ધ રૂપે છે. એ આત્માના સન્મુખથી વિમુખ છે. આમાં તો ફેકરિયા મત હોય. અરે ભગવાન, સારા ઘરમાં જોવાના પરિણામને તું બહારના પરિણામથી એને પરિણામમાં નાખવા દે એમ હવે ભાઈ. બાર ચલા ભાવને અંદર ચલા ભાવમાં મેળવી દે, એ બાર ચલો ભાવ છે. શુભ ને અશુભ જે ભાવ થાય ભાઈ, જરૂર તારા નિજ ઘરના સન્મુખની બેઠા નથી. એટલો જ એને નિર્ણય કરવાની તાકાત નથી, એ સ્વરૂપમાં જઈને અનુભવ કરે અને ઠરે કોઈ બી બની શકે. આ વસ્તુ રાજી બાપુ, આમાં બીજી ચીજ શું છે? આમાં વાદ ને વિવાદની અવસર જ નથી. સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે તો અંધા. હવે અહીં વાદ વિવાદ કયો વસ્તુમાં? ભગવાન જ આવો છે ત્યાં. સહજાનંદની મૂર્તિ પ્રભુ વિતરાગી દોષ રહીત પૂતો આત્મા, એવા પ્રભુ ભગવાનને એની સન્મુખની દિશા થાય તેને ત્રય ભાવ કહેવામાં આવે છે. આજી ભાષાએ અધ્યાત્મ ભાષાએ તેના સન્મુખ પરિણામ કહેવામાં આવે છે, અને કાંઈ એને શુદ્ધ ઉપયોગ વિગેરે કહેવામાં. જો આ શુદ્ધ ઉપયોગ કીધો, ઉત્તમ સૂક્ષ્મ સાહેબ ભાવને શુદ્ધ ઉપયોગ કીધો. સમજાણું કાંઈ? હા, વાત કરે ભાઈ. ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ શાશ્વત, શું શાશ્વત વસ્તુ, ધ્રુવ વસ્તુ, એના જ્ઞાન ને આનંદની શાશ્વતતા, એની અંતરની દ્રષ્ટિ એના સન્મુખની, એનો આદર થઈને સ્વભાવ સન્મુખના ભાવ, એ ભાવને શાસ્ત્ર ભાષાએ પહેલા મહિના આજમુખી એમાં એમ કહેવાય કે ઉત્તમ સુખને અંતરદ્રષ્ટિના વિષયના શાસ્ત્રથી અને શુદ્ધ આત્માની સન્મુખ પરિણામ કહેવાય. એ સન્મુખ પરિણામને ઉત્તમ સુખને થાયક નિર્મળતાના ત્રણ પ્રકારના શુદ્ધાત્માનું ભૂ પરિણામ માત્ર ને આવી જાય છે. સમજાણું કાંઈ? એને શુદ્ધાત્મા અભિમુખ પરિણામ પરિણામ છે, આ પર્યાય છે. શુદ્ધ આત્મા એ વસ્તુ, એના બે શું દુકાન ઈશ્વર હતો. શુદ્ધ આત્મા સ્વીકાર વસ્તુ જ્ઞાનાનું સ્વ અભિમુખ પરિણામ એ પર્યાય. જે અવસ્થા ભગવાન સુદાનંદ મૂર્તિથી પરલક્ષ્મીમાં જતી વૃત્તિઓ એ શુદ્ધાત્માથી વિમુખ હતી. એ ઉદયભાવમાં જાય છે. ઉદયભાવ એટલે સ્વરૂપમાંથી વિકૃતિ ઉત્પન્ન વૃત્તિઓ કરે, ચાહે તો દેવ દર્શન ગુરુ ભક્તિ પૂજા વૃત્તિ આદિ બધો પૂર્ણભાવમાં જાય છે. એ બધો વિકાર ભાવમાં જાય છે. શુદ્ધાત્માના સન્મુખના પરિણામ તેને કહેવામાં આવતા એક પોતાને કે આ મંદિરની મૂર્તિ ભાઈ આંદોલ ને એટલું બધું હોય એમ કહ્યું. એ શુભ ભાવ હોય કે લગ જાય, પણ એ શુભ ભાવ એ મંદનું કામ ચાલે. સમજાણું કાંઈ મોક્ષનો માર્ગ નથી ને નથી લે. પણ સ્વરૂપમાં જ્યાં સુધી વિકરાગતા પૂરણ ન પ્રગટે ત્યારે અશુદ્ધથી બચવાનો કાળ હોય ત્યારે શું વિકલ ઉઠે છે, લગ જાય છે. એનાથી શુભ નહીં અને શુભથી મુક્તિ નહીં. સમજાય એમ તો નો સમજાવ્યું નથી. મો સમજાવ્યું કઠણ પડે જેને સમજાવ્યું છે એમ કઈ હળવો કરી હળવો કરી એ તમને સમજાવ્યું છે. આ ઘર દુકાન વ્યાજમાં ધંધન કેમ છો મોટા મોટા માંડો છો એને હે વાત. મોટું પાક નીચા ખબર ગયા હતા કરો માંડો છોકરાને કે છોકરો તો ઉતરીએ છે એવા હિંમત કરી છે. બે ત્રણ છોકરા રૂચિ છે અને રૂચિ અનુયાયી વીર્ય જેમાં જેની રૂચિ તેમાં તેનો પુરુષાર્થ ગતિ કર્યા વિના એમ ભગવાન આત્માની રૂચિ થાય. આ ભારે હું કોણ છું છે શું આપણા તેની માંડી આ બધી મૂકવાનું એમ એને ગોતવા જાય તો શુદ્ધ સ્વભાવની સન્મુખ પરિણામ થયા વિના એ શુદ્ધ સ્વભાવના પરિણામને અભિમુખને જો ભાષા શું લીધી છે. આ તો મહા એકલો અધ્યાત્મનો સાર છે. શુદ્ધ આત્મા એ વસ્તુ ટીકા પીલાનંદ સજાનંદ મૂર્તિ પ્રભુ પોતે એવો જે આત્મા પોતે એની અભિમુખ વિમુખ હતો. પર સન્મુખનો હિંસા દુઃખો ચોરી વિષય ભોગ દયા દાન વૃદ્ધ ભક્તિ કરું કરું કપૂત બુદ્ધિના વિકલ્પો એ બધા પર સન્મુખના ભાવો બંધના કારણ છે. નમું તેનાથી બંધ પડે છે. અબંધ પરિણામ મોક્ષના કારણ ભાવ શુદ્ધાત્મા અભિમુખ. અંત મહાભારતના પરિણામ પણ શુદ્ધાત્મા વિમુખ નથી. એ કારણે કીર્તન ઉત્તર બંધાય ભાવે એ ભાવ શુદ્ધાત્મા વિમુખ નથી. સંત્યાસીમાં ઘણી મોટી સભા બોતાદમાં મોટી સંપ્રદાય ને હતા ને થોડીક વાર નાખી સેજ નાખી જો જે ભાવે કીર્તન ઉત્તર બંધાય તે ભાવ ધર્મ નહીં. ચાલુ જે સ્વામી ખબર હતી હજારો માણસો પંચાસી વાત પૂર્ણ નતો. જે ભાવે તીર્થંગોત મંગા એ ભાવ ધર્મ નહીં અને પંચમાવર્તના પરિણામથી આશ્રવ છે એ સંવર નિદ્રા નહીં. બે બોલતે ફક્ત સાધુ વોતરે ઓછું
મનમાં રાખું છું આવું કરી હું કામ
અરે પણ કયું જાય ને આ કયું જાય ને આ મારું ઘર અમે તારા ઘરમાં નથી. આ બધે તારા ઘરમાં તો અશુદ્ધ અભિમુખ પરિણામ તે તારી પર્યાયનું ઘર છે. ગ્રહ ઘર તો ત્રિકાળી છે એના સન્મુખમાં નજરું નાખવી અને જે પર્યાય ઉત્પન્ન થાય તેને ભગવાન ધર્મ કહે છે. તેને મોક્ષનો મારક હોય છે. એને ત્રય ભાવમાં કોઈ પણ ભાવમાં તેને સમારે, કોઈને દુષ્ણ ભાવ હોય કોઈને શોષણ કરશે. એને ઇત્યાદિ ઘણી નામ છે. એનો તો 68 નામ તો ગ્રહસંગ્રહમાં હતા, 65 ગ્રહસંગ્રહમાં. સદુપયોગ ઇત્યાદિ પર્યાય થઈ નાખે ઇત્યાદિ કહેતા ત્યાં ગ્રહસંગ્રહમાં ગણવાના 5 હતા. એ હવે શુદ્ધ પર્યાય પ્રગટે શું ચીજ છે એમ જાય.
સંતો